भव संभव भीति भेदनम् सुख संपत् करुणा निकेतनम् पुरत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज की जय। ओली खुशी नाम
गुरु जी का चले स्वास्थ्य सुधी मूर्ति ने भूलवी नहीं, अखंड मूर्ति ने संभाली
नेह सहित सेवा करवी तो भगवान ने संतो अपनी ऊपर राजी थाय।
गई काले बात आई थी कि भगवान ना अंगो उपांगो साथे मन में चिंतन करू तेने स्मरण कहवाय।
प्रश्न एवो छे कि आपणे आपणो प्रभाव पड़े त्यारे परिणाम शुं आवे।
આપણને જ્યારે આપણો પોતાનો પ્રભાવ પડે છે ત્યારે સંતો ભક્તોનો જે પ્રભાવ આપણી પર હોય છે એ ડાઉન થઈ જાય છે અને એના કારણે પછી આપણને માઈક જે છે એ બંધન થવા લાગે છે અને પછી ભગવાન આપણને બાપા કરીને બેન્ડ વાળે છે પછી જ આપણને સંતોનો ભક્તોનો પ્રભાવ થાય છે। માટે પહેલેથી જ આપણે સંતો ભક્તોનો પ્રભાવ રાખીએ તો આ પરિસ્થિતિમાં આપણે પસાર ન થવું પડે।
બહુ સરસ। આપણને આપણો પોતાનો જ્યારે પ્રભાવ પડવા માંડે ને આપણને આપણીને આપણી શ્રેષ્ઠતાનું વજન લાગે આપણને પછી સંતો ભક્તો ગૌણ દેખાય પછી માયાને અંતર શત્રુને લાગ આવે અને ભગવાન પાછા ચાઈને એને લાગ લેવા દે પછી ભારે આપણને મુશ્કેલી આવે ને પછી પાછો બધાનો મહિમા થાય। એની કરતાં પહેલેથી રાખવો ભક્તિનું સ્વરૂપ શું છે।
સ્નેહ સહિત ભગવાનની સેવા કરી તેને જ્ઞાની લોકો ભક્તિ કહે છે।
ભક્તિના લક્ષણોમાં સેવા શા માટે ભેળવી।
ભક્તિ સ્નેહ છે, જો સાચો સ્નેહ હોય તો સેવા થાય જ, સેવા નથી થતી તો સ્નેહ નથી એ સ્વાર્થ હોય છે। એટલે ભક્તિમાં છેતરાઈ ન જવાય એટલે સેવા એમાં ભેળવવી જરૂરી છે।
જેમાં સ્નેહ હોય તેની સેવા કર્યા વિના તથા એનું રૂડું કર્યા વિના રહેવાય નહીં તો સ્નેહ કહેવાય, નહીંતર પોતામાં સ્નેહ હોય અને કઈ ભગવાનમાં છે, પોતાનું કલ્યાણ કરવાનો પોતાના સ્નેહ હોય અને ભગવાનનો તો ઉપયોગ હોય અને કહીએ કે સ્નેહ છે, સાધનમાં સ્નેહ અને સાધ્યમાં સ્નેહ બેમાં ફેર છે, સમજ્યા? સાધનમાં સ્નેહ સાધ્ય પ્રાપ્તિ માટેનો સ્વાર્થી હોય છે અને સાધ્યમાં સ્નેહ તો એને જ મેળવવાનો અતિ ઉત્તમ ભક્તિભાવ પ્રેમભાવ હોય છે, એટલો તફાવત હોય છે। ભક્તિના લક્ષણમાં સ્નેહ શા માટે ભેળવો? ભક્તિના લક્ષણમાં જેમ કે ભક્તિના લક્ષણમાં સેવા શા માટે ભેળવી તો પછી એકલી સેવા કેમ ભક્તિ ન કીધી, એમાં સ્નેહ શા માટે ભેળવો? કેમ જે સેવા તો કરતા હોય પણ પગારદારની જેમ કંઈક મેળવવા સેવા કરે એટલે કેવળ સેવાને ભક્તિ ન કીધી, સ્નેહ સહિત સેવા કરવી એને ભક્તિ કીધી। મોક્ષ માટે પણ પ્રભુમાં પ્રેમને લીધે જે સેવા થાય છે તે ભક્તિ નથી, એ તો મોક્ષમાં ભક્તિ છે એટલે ભગવાનની સેવા થાય છે, એ સ્વાર્થી ભક્તિ છે। એટલે ભગવાનનો ભક્ત તો પોતાનો મોક્ષ થાય એને માટે પણ, ચતુર્ધા મુક્તિ માટે પણ ભગવાનને ભજતો નથી, સ્વાર્થે નથી ભજતો, એને તો ભગવાન વાલા જ બહુ લાગે છે, ગમે છે જ બહુ, એટલે ભજે છે, એને સ્નેહે સહિત સેવા કહેવાય। ભગવાનમાં સ્નેહ હોય અને સેવા થાય એને ભક્તિ કહેવાય, મોક્ષમાં સ્નેહ હોય ને સેવા થાય એ ભગવાનની ભક્તિ નહીં, એ મોક્ષની ભક્તિ કહેવાય। અનન્ય ભક્ત કોને કહેવાય? અનન્ય ભાવ એને કહેવાય કે આજીવન, જીવન પર્યંત ઠેઠ સુધી ક્યારેય બીજામાં ભાવ ન થાય, એ અનન્ય ભક્ત કહેવાય. માનની સ્થિતિ હોય, અપમાનની સ્થિતિ હોય, સુખ દુઃખમાં ક્યારેય જેને નેગેટિવ ઘાટ જ ન થાય, એ કહે કે હવે ક્યાં સુધી ખમીએ, કેમ ભગવાન આમ ન કરતા. ભગતનું જરાય મંધાર્યું ન કરે તોય ભગવાન અને ભગવાનના ભક્તો વિશે ક્યારેય નેગેટિવ વિચાર પણ ન આવે અને મનમાં એમ જ રહે કે તેઓ મારું સારું જ કરે છે, એને અનન્ય નિષ્ઠા કહેવાય. સાધ્ય ભક્તિ અને સાધન ભક્તિ કોને કહેવાય?
ભગવાનની ભક્તિ માટે કરવું પડે તેને સાધન ભક્તિ કહેવાય, અને સહેજે ભગવાન માટે થઈ જાય તેને સાધ્ય ભક્તિ કહેવાય.
ભગવાનમાં પ્રેમ થાય એને માટે જે કાંઈ કથા કીર્તન વગેરે આપણે કરીએ, ભગવાનમાં ભક્તિ કરવા, પ્રેમ કરવા, એ બધી સાધન ભક્તિ. અને ભગવાનમાં પ્રેમ હોય એને લઈને એની મેળે થઈ જાય તે સાધ્ય ભક્તિ છે, સિદ્ધ ભક્તિ. મીણના દ્વારા જેવી ભક્તિ કોને કહેવાય?
સત્સંગમાં ગમે તેવો અપમાન થાય તો એનો સત્સંગમાં પાછો પડે નહીં, એને સહે ઋતુમાં મહારાજ ગુરુજી આદિ આપી દે કેવી રીતે સોનાના દોરાની જેમ રહ્યા કરે, અને જો કાંઈ પાછો પડે તો એ મીણના દ્વારા જેવો કીધો.
બરાબર છે. બધી રીતે દેશકાળ સારા હોય, મનમાંની સેવા મળે, પ્રેમ મળે, બધા આપણી સલાહ સાંભળે, ત્યાં સુધી જે ભાવને ઉમંગ રહે તે ભક્તિ મીણના દ્વારા જેવી કહેવાય. અને દેશકાળ વિપરીત થાય, આપણું અપમાન થાય, મનમાંની સેવા ન મળે, કોઈ આપણી સલાહ ન સાંભળે, આપણને એવો કોઈ ભાવ પ્રેમ લોકો ન આપે, તોય આપણો ઉત્સાહ પ્રેમ જરાય નબળો ન પડે, તો એ હોનાના દ્વારા જેવી આપણી નિષ્ઠા ભક્તિ કહેવાય. ભક્તિનું ફળ શું? ભુક્તિ એ સહિત સુખમય મુક્તિને આપે છે ભક્તિ. શ્રવણ ભક્તિનું લક્ષણ શું?
રાધાના પતિ જેવા શ્રી કૃષ્ણ એના ચરિત્ર ગાવા અને કથા સાંભળવી, અને પૂર્વજે થઈ ગયેલા પ્રહલાદ, ધ્રુવ, ગોર્ધનભાઈ, પર્વતભાઈ, દાદા ખાચર એવાના પણ ચરિત્ર સાંભળવા, અને હાલના જે પ્રગટ સંતો ભક્તો એના પણ ચરિત્રો સાંભળવા.
કીર્તન ભક્તિનું લક્ષણ શું?
ભગવાનના અવતારોના અને ભગવાનના જે સંતો ભક્તો હોય એના એના યશોગાન કરવા એને કીર્તન ભક્તિ કહેવાય, અને હાલના પણ જે પ્રગટ સંતો ભક્તો હોય એના પણ યશોગાન કરવા એને પણ કીર્તન ભક્તિ કહેવાય.
શ્રવણ કે કીર્તન ભક્તિમાં નડે છે હું
આળસ, મોહ અને પ્રમાદ.
હવે સ્મરણ ભક્તિ કોને કહેવાય?
મનમાં ભગવાનના અંગો ઉપાંગો સંભાળવા, ભગવાનના અક્ષરધામના મુક્તોને યાદ કરવા, ભગવાનને યાદ કરવા, ભગવાનનું સ્મરણ કરવું મનમાં, અને સ્મરણ ભક્તિ કહેવાય.
બરાબર છે. ભગવાનનું નામ જપવું મનમાં, ચરિત્રોનું ચિંતન કરવું, ભગવાનના દિવ્ય ગુણો ઐશ્વર્યનું ચિંતન કરવું, ભગવાનના ધામોનું, ભગવાનના મુક્તોનું ચિંતન કરવું, આ બધું ચિંતન ધ્યાન તે સ્મરણ ભક્તિ કહેવાય છે. આજે સંવત 2067 શ્રાવણ સુદ 6 હાતમ ભેળા છે, તારીખ 5/8/11 અને શુક્રવાર છે. આજે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો જન્મ છે. પૂર પહેલો તરંગ 66 ભક્તિના સ્વરૂપમાં આજે પાદ સેવન અર્ચન ભક્તિનું વર્ણન આવે છે. શ્રી હરિએ પોતાની માતા પ્રેમવતીની આગળ ચરણ સેવા એટલે પાદ સેવન રૂપ ભક્તિની વિધિ કહી. પુરુષના પણ પતિ એટલે કે મહાપુરુષને મહામાયાના પતિ એવા જે પ્રત્યક્ષ મૂર્તિ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે તેમના જે ચરણારવિંદ છે તેને સુંદર રીતે ચાંપવા એને પાદ સેવન ભક્તિ કહે છે. આ પરમાત્માના કોમળ ચરણારવિંદમાં 16 ચિહ્નો રહ્યા છે. અતિ સુખના દેનારા આ ચરણારવિંદ છે. આવા ચરણને ભાવે કરીને લક્ષ્મીજી ખોળામાં રાખીને પ્રેમથી હંમેશા સેવે છે એટલે ચાપે છે. હવે એમ કહે છે કે ભગવાન જ્યારે ધરતી ઉપર પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનના 16 ચિહ્નોએ સહિત ચરણારવિંદનું ધ્યાન કરીને તેની સેવા ધ્યાન દ્વારા કરવી, માનસીમાં ભગવાનને હંભારી અને ભગવાનના ચરણ ચાંપવા. ભગવાન પ્રગટ ધરતી ઉપર હોય તો પણ માની લો કે ભગવાન ગઢડામાં હોય અને ભગત ક્યાંક બીજે રહેતા હોય, તો એણે પણ ધ્યાન ધરી માનસીમાં ભગવાનની ચરણ સેવા કરવી. પ્રત્યક્ષ પ્રભુની પ્રગટ સેવા મળે તો બહુ મોટી વાત. આમ જો ભગવાનના ચરણની સેવા કરે તો મનના તમામ દોષો નાશ થઈ જાય છે. અને ભગવાનની મૂર્તિનો યોગ હોય તો તે ભગવાનને પ્રત્યક્ષ માનીને તેમના ચરણારવિંદનો સ્પર્શ કરવો, પ્રગટ પ્રમાણ પ્રભુને માનીને ચરણનો સ્પર્શ કરવો, ચરણ રજનો સ્પર્શ કરવો. મર્યાદાને લઈને ચરણનો સ્પર્શ ન થાય તો ચરણ રજ માથે ચડાવી, એ પણ પાદ સેવન ભક્તિ છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે જેવા ત્રણ મોટા દેવો પણ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણ કમળની સેવા કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય પામ્યા છે. બ્રહ્મા વિષ્ણુને મહેશ ચરણ સેવાનો પ્રતાપે જ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનું એનામાં સામર્થ્ય આવ્યું છે. લો અદભુત વાત છે. અને જોજો, છતાં તેઓ આજ્ઞાભંગના ભયથી ડરતા રહે છે. આવા મોટા સમર્થ થયા છે તોય ભગવાનનું નાનું હરખું વચન રખેલો પાઈ જાય, આમ ફફડાટ મારીએ છું. અને મોટા એને જ કહેવાય જે આજ્ઞા લોપતા ફફડે, જે ભખ લઈને આજ્ઞા લોપી નાખે, આજ્ઞા લોપવું એને મન કાંઈ નહીં એ કોઈ મોટા નથી. કેમ જે એને ભગવાનનો મહિમા નથી એટલે ભગવાનના વચનનો પણ મહિમા નથી. અને જેને ભગવાનનો કે ભગવાનની આજ્ઞાનો મહિમા હોય નહીં, ફળ લઈને આજ્ઞા તોડતા હોય એને મોટા કહેવાય નહીં, મહિમાવાળાને જ મોટા કહેવાય. મહિમા વિનાના સદાય નાના છે, ભલે ને લાગતા મોટા તો પણ એ નાના છે. સ્વર્ગલોક, મર્ત્યલોક અને પાતાળલોક આ ત્રિલોકીમાં ગતિ કરનારી જે ગંગા કહેવાય છે ને, ગંગા નદી, તે પણ ભગવાનના ચરણકમળનો સ્પર્શ થવાથી સમગ્ર બ્રહ્માંડને પવિત્ર કરી રહી છે. માત્ર વામન ભગવાનનો એક અંગૂઠો ધોઈને પાણી બ્રહ્માએ કમંડલું ભરીને મનાવ્યું. ત્યાં તો આ ગંગા સમગ્ર લોકને પાવન કરનારી ગણાય છે. તો એ અંગૂઠો જેમાં બોળાણો એને લઈને ગંગા આટલી પાવન થઈ, તે અંગૂઠો કેટલો મહાન, એ ભગવાનના ચરણારવિંદ કેટલા મહાન કહેવાય, એમ સમજવું. જો યહ ભગવાન તેહી તાકા, ચરણ કમલ આશ્રય કર વાકા, કાલ કર્મ માયા જમહી તાકો, ભય નાશ પાવત જનહી વાકો. જે મનુષ્ય આ ભગવાનના ચરણ કમળનો આશ્રય કરે છે તેને કાળ કર્મ માયા અને યમદૂતોના ભય નાશ પામી જાય છે. નથી એને કાળનો ભય રહેતો, ચરણની સેવા કરનારાને નથી કર્મનો ભય રહેતો, ભગવાનના ચરણ ચાંપનારાને નથી માયાનો ભય રહેતો. ભગવાનના ચરણનો સ્પર્શ કરે, ચરણ રજ માથે ચડાવે, ભગવાનના ચરણનું ધ્યાન કરે એને કોઈને યમદૂતનો ભય રહેતો નથી. રાધાજી અને લક્ષ્મીજી આદિ જે મોટા મોટા ભક્ત છે તેઓ ભગવાનના ચરણ કમળની નિરંતર સેવા કરે છે. બોલો નિરંતર. હે માત ભગવાન જો તિનકા, ચરણ કમલ કુન સેવે ન ઇનકા. હે માત ભગવાન જો તિનકા, ચરણ કમલ કુન ન સેવે ઇનકા. ચરણ કમલ કુન ન સેવે ઇનકા. નિરંતર સેવા કરના તાકે,
નિરંતર સેવા કરના તાકે,
દુર્લભ મેં દુર્લભ સેવા હે વાકે,
દુર્લભ મેં દુર્લભ સેવા હે વાકે,
સેવા હે વાકે. હે માત ભગવાન જ્યોતિ નકા, ચરણ કમલ કુન ન સેવે ઇનકા. હે માત ભગવાન જ્યોતિ નકા, ચરણ કમલ કુન સેવે ઇનકા. ચરણ કમલ કુન ન સેવે ઇનકા.
ચરણ કમલ કુન ન સેવે ઇનકા.
હે માં, ભગવાનના ચરણ કમળ કોણ ન સેવે? કોઈ સેવા વગેરે રે? અરે તેમની સેવા કોણ ન કરે? ચરણ સેવા નિરંતર કરવી, કારણ કે ચરણ સેવા તે અતિશય દુર્લભમાં પણ દુર્લભ છે. બીજી ત્રીજી સેવા મળે પણ ચરણ સેવા મળતી નથી. દુર્લભમાં દુર્લભ લખી, વર્જની જેટલી ગોપીઓ હતી તે બધી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળની સેવા કરીને સર્વોત્તમ ગતિને પામી. આ વળી દાખલો બની ગયેલો, શ્રદ્ધા બેહાડે એવી વાત છે કે એ ચરણ કમળની સેવા કરીને વજની ગોપીઓ બધી સર્વોત્તમ ગતિ પામી ગઈ છે, માટે આપણે કેમ ન પામીએ? લક્ષ્મીજી અને બ્રહ્માના કરતા પણ ગોપીઓને કીર્તિ વધારે મળી છે. બ્રહ્મા કરતા લક્ષ્મી કરતા ગોપીઓનો યશ દુનિયામાં વધારે છે. એમની કીર્તિથી તો આખું બ્રહ્માંડ ભરાઈ ગયું ગોપીઓની કીર્તિથી. જો લ્યો, સમગ્ર કવિઓમાં વ્યાસજી આદિ અપાર કવિઓ, બહુ કવિઓ થયા, એ બધા કવિઓએ પોતાના ગ્રંથોમાં વ્રજની ગોપીઓની સમગ્ર કીર્તિને વારંવાર લખી છે. એટલી તો બ્રહ્માની ને લક્ષ્મીજીની નથી લખી. રાધાદી ગોપીઓની કીર્તિ તો બહુ બધા કવિઓએ ગાય છે, બહુ ગાય છે, પોતપોતાના કાવ્યોમાં ને ગ્રંથોમાં બહુ લખી છે. સાચી કે એ વ્રજની ગોપીઓએ ભગવાનના ચરણની સેવા કરી, માટે ચરણની સેવા જેવી તો કોઈ વાત નથી. નરનાટ્ય કરતા શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં તે લીલાઓ કરીને ચંદ્રના જેવા આનંદદાયક સુશોભિત રહ્યા હતા. આવા જે ભગવાન, તેમના ચરણ કમળની સેવા સંસારથી મુક્તિ મેળવવા માટે રાત દિવસ કરવી જોઈએ, રાત દિવસ કરવી જોઈએ. એસે ન જો તાકુ તત્કાલા, હરિ કે ચરણ કમલ રસાલા, તાકી પ્રાપ્તિ હોવત રહેવું, લવલેશ યામે સંશય ન રહેવું. જે મુમુક્ષુ એવા રસરૂપ આનંદરૂપ રસાલ ભગવાનના ચરણારવિંદની સેવા કરે છે તેને તત્કાલ શ્રીહરિની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ચરણારવિંદની જે ભાવથી સેવા કરે છે ને એને ભગવાન તરત મળે છે, એમાં એક લેશ માત્ર પણ સંશય નથી. એમાં લેશ માત્ર સંશય નથી. ચરણની સેવા કરવી ને એમાં નિર્માની પણ બહુ જોઈએ, અને જે દાસ થાય ને ભગવાન તરત એની પાસ આવે છે. એટલે ચરણની સેવા દાસત્વ પણ આપે છે અને દાસત્વ પણ ભગવાન આપે છે. એટલે લખ્યું કે એને ભગવાન તરત મળે છે, એમ લેશ માત્ર સંશય નથી. આમ પાદ સેવન ભક્તિનો અર્થ અને પાદ સેવન ભક્તિનું ફળ બધું જ ભગવાને માતાને કહ્યું. હવે અર્ચન ભક્તિનું વર્ણન કરે છે. હે માતા, હવે જેને પૂજન ભક્તિ કહેવાય છે, અર્ચન ભક્તિ, તે જેવી છે તેવી આપની આગળ કહું છું, તો શ્રદ્ધાથી તેને આપ સાંભળો. જ્યાં સુધી ભગવાનની પૂજન ભક્તિની વાત કહેવામાં નથી આવતી ત્યાં સુધી તે સમજ્યામાં નથી આવતી. શ્રી કૃષ્ણ ભગવાનનું જે અર્ચન પૂજન તેની બાબતમાં તો ભક્તિ માર્ગના જે મોટા મોટા આચાર્યો થયા છે ને તે બધા પંચરાત્ર આગમના મતને અનુસર્યા છે, કારણ કે એમાં ભક્તિની બહુ સરસ વાતો લખી છે નારદજીએ. સેવા પૂજા કરનારા ભક્તની શક્તિને અનુસારે પૂજાનો વિધિ પ્રેમથી કયો છે બધાએ, તે પવિત્ર પૂજન સેવા પૂજાને આભ્યંતર રીતે અને બાહ્ય રીતે બે પ્રકારે કહેલ છે. ભગવાનનું પૂજન બે પ્રકારે, પૂજા બે પ્રકારની, માનસી ને પ્રત્યક્ષ, સમજાણો. તેમાં શ્રી કૃષ્ણ ભગવાનને બાહ્ય જેવા દેખ્યા હોય કે સાંભળ્યા હોય તેવા ને તેવા ભગવાનનું પોતાના હૃદયમાં માનસીમાં ધ્યાન કરવું, પછી હર્ષપૂર્વક મનથી કલ્પેલા જે ચંદન પુષ્પ વગેરે નૈવેદ્ય આદિ ઘણા સારા સારા ઉપચારોથી પ્રેમપૂર્વક મનથી પૂજા કરવી તેને આભ્યંતર પૂજન કહેવાય છે, માનસી પૂજા કહેવાય છે. લ્યો, એ માનસી પૂજા. ઉપર બે પ્રકારની જે પૂજા બતાવી તેમાં વિવેક સાથેની માનસી પૂજા કહી છે. પોતાનું સામર્થ્ય અને દેશ કાળ આદિને અનુસારે જે સમયે જે ચંદન પુષ્પ આદિ બાહ્ય પૂજાની સામગ્રી મળે તેનાથી પોતાના અધિકાર પ્રમાણે વેદોક્ત મંત્ર બોલીને અથવા પુરાણોક્ત મંત્ર બોલીને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી તેને બાહ્ય પૂજા કહી છે. દેશકાળ અનુસારે જે પૂજાપો મળે, ફળ ફૂલ કંકુ ચોખા પાણી આ તે બીજું ત્રીજું, એનાથી પ્રત્યક્ષ પરમાત્માની પૂજા કરવી, ભગવાનની અર્ચા સ્વરૂપની પૂજા કરવી, અને વેદોક્ત મંત્ર બોલવાનો અધિકાર હોય એને બોલવાનું, બાકીના એ પુરાણોક્ત મંત્ર બોલીને, સ્તોત્ર કીર્તન બોલીને ભગવાનની પૂજા કરવી, તો એ બાહ્ય પૂજા કહેવાય છે. પ્રથમ આભ્યંતર પૂજન જે હા, માનસી પૂજા કહાવત તે હા, તાકુ પહેલે કરી કે જે હું બાહ્ય પૂજન દુજે કરના તે હું, પહેલી જે કહીને એ માનસી પૂજા કહેવાય, જે મનથી કરવાની એ પહેલાં કરી લેવાની, અને પછી બાહ્ય પૂજન કરવું એમ કહે છે. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ જો ચળ હોય તો તેમાં પ્રથમ આહવન કરવું અને પછી પૂજન કરવું. આપણે પેટીમાં નાખી દઈએ છીએ ને ચળ મૂર્તિ કહેવાય, પછી બીજી દી પેટી ખોલીને કાઢીએ છીએ, પાથરણા પધરાવીએ છીએ, એમાં આહવન કરવું પડે, એને ચળ મૂર્તિ કહેવાય. અને અચળ મૂર્તિ જે સ્થાપેલી મૂર્તિ હોય, સમજાણું, અથવા તો જેને આપણે એ રીતે હાચવતા જ હોઈએ, ઓઢાડવા જગાડવા, તો એમાં આહવન વિસર્જન કરવું પડતું નથી, એવી વાત બતાવે છે વિધિની. એક ભાઈ કહેતા હતા કે જે ભગવાનને આખો દી પેટીમાં પૂરી દો ને હવારે કાઢીને પૂજો, એ હું તમારું સારું કરે. અલ્યા ભાઈ, તને વિધિની ખબર નથી, અમે હવારે પધરાવીએ ત્યારે ભગવાનને પ્રથમ માનસીમાં પૂજીને તૈયાર કર્યા હોય, એ જ અંતરાત્મામાં પ્રગટ સાક્ષાત બિરાજમાન પ્રભુને જ આહવન મંત્રથી અમે પતિમામાં પધરાવીએ છીએ, પછી એનું પૂજન કરીએ છીએ, પૂજન કર્યા પછી વિસર્જન મંત્ર બોલીને પરમાત્માને પાછા હૃદયમાં પધરાવી દઈએ છીએ, પછી ખાલી છબીને અમે પેટીમાં પૂરીએ છીએ, ભગવાનને નહીં. આ વાત સમજવી જોઈએ. અચળ મૂર્તિમાં આહવન કરવાનું હોતું નથી. હવે મદ્ય દારૂ અને માંસ ઇત્યાદિ જે અપવિત્ર વસ્તુઓ, એના સંસર્ગથી રહિત, વાળ કે સૂક્ષ્મ કીટાણુ વગેરેના સંસર્ગથી રહિત અને અત્યંત પવિત્ર એવા જે ચંદન પુષ્પાદિ જે ઉપચારો હોય, સમજાણું, શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ઉપચારો એને કયા છે, તે ચંદન પુષ્પ આદિ પણ અન્ય દેવને અર્પણ ન થયા હોય, એનાથી પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી. જોયું, શુદ્ધ હોવા જોઈએ, વાળ કીટાણુ મધ્ય માંસાદીનો સંસર્ગ ન થયો હોય, બીજા દેવદેવીઓને ચડાવેલા ન હોય, આવા ચંદન પુષ્પ વગેરેથી ભગવાનની પૂજા કરવી. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની પરમ કલ્યાણકારી પૂજા કરવાની હોય ત્યારે પહેલાં અનુક્રમે સ્નાન આદિ ક્રિયાઓ કરાવવી જોઈએ, લ્યો, પછી ઘટે તે રીતે વસ્ત્ર ઇત્યાદિ ભગવાનને પહેરાવવા. પૂજામાં જો બધું આવે, અભિષેકથી માંડીને બધું, જ્યાં યોગ્ય હોય ત્યાં વિચારીને અનેક પ્રકારના અલંકાર ધરાવવા. ભગવાનની પૂજા કરનારા એવા તે પવિત્ર ભક્તે પૂજામાં મનને એકાગ્ર કરીને કુશળતાપૂર્વક વસ્ત્ર અલંકાર ધરાવવા. કુમકુમ અને કેસર આદિથી યુક્ત એવા ચંદન આદિની અર્ચા ભગવાનના સ્વરૂપને સારી રીતે કરવી, ભગવાનના સ્વરૂપે લેપ કરવો ચંદન આદિનો. અને મહાપૂજાની રીત તો વાસુદેવ મહાત્મ્યમાં જેવી કહી છે એવી ક્યાંય નથી, અદ્ભુત રીત છે. ઋતુને અનુસારે કપાળમાં સુંદર અને અત્યંત છટાદાર તિલક ભગવાનને કરવું, જેથી દર્શન કરનારા ભક્તોને ઘણી તૃપ્તિ થાય. અતિશય સુગંધી ફૂલોના હાર પહેરાવવા, ગુચ્છ અને તોરા ધરાવવા, તેમજ મસ્તક ઉપર ઘણી સુંદર ભાગ ધરાવવી, તે પછી ધૂપ અને દીપ અર્પણ કરવો અને ઋતુને અનુકૂળ જોઈ વિચારીને નૈવેદ્ય કહેતા ભગવાનને થાળ ધરાવવો, ઋતુ પ્રમાણે થાળ ધરાવવો. હા, વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને પછી ઘણી સારી આરતી કરવી, નગારા બગારા વગાડીને, પછી પ્રદક્ષિણા કરવી અને નમસ્કાર કરીને સ્તુતિપૂર્વક પ્રાર્થના કરવી, દિન પ્રતિદિન આ રીતે ભગવાનની પૂજા કરવી. પ્રાતઃકાલ મંગળા આરતીનો સમય કહેવાય છે, સંગવ કાળે શણગાર આરતી કરવી, સૂર્યોદય થયા પછી 2:24 મિનિટે એને શૃંગાર આરતી કહેવાય, મધ્યાહન કાળે રાજભોગ આરતી કરવી, અપરાહ્ન કાળે સંધ્યા આરતી કરવી અને નિશામુખમાં સાયં સમયે શીતળ આરતી કરવી. આમાં એવું લખ્યું, બાલ પ્રભુની રીતિ આ વૈષ્ણવ આચાર્યો પ્રમાણે, એ લોકોને અપરાહ્ન કાળે સંધ્યા થાય અને સાયંકાળે શીતળ આરતી થાય, શયન આરતી. આ પ્રમાણે આરતી કરવાનો સમય કહેવાય છે. આપણે સંધ્યા સમયે સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી કરીએ. આ રીતે નિત્ય 5 વખત પૂજા કરવી તેને ઉત્તમ પૂજા કહેવાય છે. રોજ 5 વાર પૂજા તે ઉત્તમ પૂજા. પ્રાતઃકાળે, મધ્યાહ્ને અને સાયંકાળે 3 વખત જે પૂજન કરવું ભગવાનનું તેને મધ્યમ પૂજા કહેવાય, અને પ્રાતઃકાળે 1 વખત જ જે પૂજા કરવી તેને કનિષ્ઠ પૂજા કહેવાય. ભગવાનના અસમર્થ ભક્તે કનિષ્ઠ પૂજા કરવી, અને સામર્થ્યવાળાએ તો 5 વાર ભગવાનનું નિત્ય પૂજન કરવું, 5 આરતીના દર્શન કરવા, 5 વખત ભગવાનને દંડવટ, 5 વખત પ્રદક્ષિણા, 5 વખત ભગવાનની સેવા, 5 વખત અર્ચન પૂજન, એ ઉત્તમ ભગત છે. હે માતા, શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી આદિ જન્મદિવસ આવે ત્યારે જન્મોત્સવ કરવો, અને એકાદશીના દિવસે પણ વ્રત સાથે ઉત્સવ કરવો. તે ઉત્સવમાં ગીત અને વાજિંત્રના ધ્વનિ સાથે શ્રી કૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી, તેનાથી તેની વિશાળ કીર્તિ રહેશે. બોલો લ્યો, કીર્તિ જામી જાય છે. જન્મ ઉત્સવ દિવસ મેં એકાદશી દિવસ જોવું, ઉપવાસ કરના ભાવજૂત જાગરણ નિશી મેં સોવું. પારના હું કે દિન અન્નકુટાદિ ઉત્સવ દિન, વિપ્ર સંત તત્છીન જેમાવના સામર્થ્ય જીમી. બધા જ જન્મોત્સવના દિવસે અને એકાદશીના દિવસે ભાવના સાથે ઉપવાસ કરવો, અને રાત્રે જાગરણ કરવું. પારણાને દિવસ તથા અન્નકુટાદિ ઉત્સવને દિવસ વિપ્રોને અને સાધુઓને તે ક્ષણે સામર્થ્ય પ્રમાણે જમાડવા. એવું કાંઈ નથી બધાને જમાડવા, 1 જમાડી, 2 જમાડી, 5 જમાડી, 10 જમાડી, સામર્થ્ય પ્રમાણે જમાડવા. લ્યો, જે ગ્રહસ્થ ધનાઢ્ય હોય, હવે રૂપિયાવાળાના ધર્મ આવ્યા, જેની પાસે પૈસા હોય, સમૃદ્ધિ હોય, એને કંઈક વિશેષ કહે છે, અને એ બધું આ પૂજન ભક્તિમાં જ લે છે. શું કરવું પૈસાવાળાએ? તો કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર ઘણા સ્નેહથી કરાવવું, એને તો મંદિર કરાવવા, સમજ્યા? જમીન ખરીદવી મોટી, એમાં સુંદર મજાનું મંદિર બંધાવવું, એમાં પ્રતિષ્ઠાઓ કરાવવી, એમાં ભગવાનની સુંદર મૂર્તિઓ પધરાવવી, આવું બધું કરવું.
ઉત્સવ કરે વિવિધ ભાતી વાજિંત્ર બજવાય કે, ઉત્સવ કરે
મંદિરો કરાવીને ઉત્સવ કરાવવા, વાજિંત્ર
બજવાય કે, પ્રતિષ્ઠા કી વિધિ જીમી ધીમી કરે હિત લાય કે,
જે રીતે પ્રતિષ્ઠા વિધિ કહ્યું હોય એ રીતે ખૂબ હેત લાવીને કરું.
કરે હિત લાય કે, મૂર્તિ કે પૂજા પ્રવાહ હિત હી ગામ ખેત ધનાદિ જો, મૂર્તિ કે પૂજા પ્રવાહ હિત હી ગામ ખેત ધનાદિ જો, નિર્બાધ અખાટ વૃત્તિ કરે ચલે જીમી અનાદિ જો, નિર્બાધ અખાટ વૃત્તિ કરે ચલે જીમી અનાદિ જો, ઉત્સવ કરે વિવિધ ભાતિ વાજિંત્ર બજવાય કે, ઉત્સવ કરે વિવિધ ભાતિ વાજિંત્ર બજવાય કે.
પ્રતિષ્ઠાનો વિધિ હોય તે પ્રમાણે હેતથી બધું કરવું, વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા, મોટો ઉત્સવ કરવો, અને તે ભગવાનના સ્વરૂપની પૂજા નિર્વિઘ્નપણે થતી રહે તે માટે પૂજા પ્રવાહ બાંધે, આજીવિકા બાંધવી. એમાં શું કરવું? તો કે ભગવાનનું મંદિર ચાલે, ખર્ચા નીકળી જાય, એને માટે ગામ ખેતર ધન આદિક પાકો દસ્તાવેજ કરીને મંદિરને અર્પણ કરવું. કાયમ વૃત્તિ ચાલે, પૂજા વૃત્તિ તે રીતે આપવા. લ્યો, તિથિઓ બંધાવી, આવું બધું કરવું. ફૂલપાનના પૈસાને, ભગવાનને દૂધ ધરાવવાના પૈસાને, ભગવાનને પૂરી ધરાવવાના, કે ભાઈ આના વ્યાજમાંથી કાયમ મારી પૂરી ધરાવજો, આના વ્યાજમાંથી કાયમ ભગવાનને પાન ધરાવજો, આટલા પૈસા મેં મૂક્યા, આ વ્યાજમાંથી કાયમ ભગવાનને હારો હાર ધરાવજો, આટલા પૈસા હું મૂકું છું, આમાંથી ભગવાનને કાયમ આ કરજો, થા કરજો વગેરે વગેરે, સમજ્યા? એમ બધી સેવા કરતા હોય છે ભક્તો, વાઘા કરતા હોય છે, પડદા કરતા હોય છે, મંદિર વાળવા માટે હાવણિયું હોપડિયું લાવી દેતા હોય દર વર્ષે, ઘણા ભાવથી પાછા વાળતા હોય છે, આમ બધું હોય. આ બધા ખર્ચા કરવાનો ધર્મ ધનાઢ્ય માણસોનો છે, એમણે આ માટે બધા ખૂબ પૈસા વાપરવા, વાઘા કરાવવાનું બધું કરાવ્યા કરવું. પૈસા જેટલા ભગવાનને અર્થે વપરાય જશે ને એટલા અક્ષરધામમાં જમા થઈ જશે, અને જેટલા અહીં પડ્યા રહેશે ને એટલા તો અહીં પડ્યા રહેવાના. બસ પાછળ જે છોકરા એનો જે ઉપયોગ કરે હારો નરસો, પણ હાથે તે સાથે, એના જેવું એકેય નહીં. વાપરીને વયવ જવું એ સારું, પડ્યું મૂકીને મરી જવું એ નરહું, ભૂંહડીઓ જવાળવો તળિયા ઝાટક તેજરી કરીને ઉપડી જવું, વાહે રળે એની મેળે એને ખાવું હોય તો. આપણને ક્યાં આપણા બાપા કરોડો દઈને ગયા હતા, તેજરી ખાલી દઈને જ વિયા ગયા હતા, આપણે વાહેલા ખાલી દઈને જ જવું, એ ચાલ ભૂંવો નહીં, રીત મટાડવી નહીં, ખોટો નકામો નવો રિવાજ ન પાડવો. હાઈલો આવે એ બરોબર છે, કલ્યાણ માટે વાપરવું, ટૂંકો અર્થ એવો છે. તેમજ ધનાઢ્ય ગ્રહસ્થે શ્રી કૃષ્ણ ભગવાનને નિમિત્તે કૂવો કરાવવો, વાવ કરાવી, સરોવર કરાવવા, જો સાંભળો, કુંડ કરાવવા, ફૂલવાડી વગેરે મનમાં અતિશય ઉત્સાહ રાખીને કરાવવા, બાગ બગીચા કરાવવા ને બધું કરાવવું, જીવ હિંસાએ રહિત અહિંસામય વિષ્ણુ યાગ આદિ યજ્ઞ કરાવવા, અને અષ્ટાક્ષર મંત્ર આદિ મંત્રોનો જપ કરીને એનું પુરસ્ચણ કરાવવું. લ્યો, અષ્ટાક્ષર વગેરે મંત્રો છે ને એનો જપ કરવો, જપાત્મક યજ્ઞ કરવો, કરાવવો, પછી એનું પુરસ્ચણ કરાવવું, યજ્ઞ કરાવવો, દશાંશ હોમ કરાવવો, રૂપિયાવાળા આવા બધા ઉત્સવના યજમાન થઈ જવું, હાવ ધબધબાવો. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આદિ સદગ્રંથ કે જેમાં ભગવાનના અવતારનું પ્રતિપાદન કર્યું હોય, ભગવાનના સાકારપણાનું વર્ણન કર્યું હોય, એવા ગ્રંથોનું પણ પુરસ્ચણ કરાવવું. લ્યો, સત્સંગી જીવનનું પુરસ્ચણ કરાય, શિક્ષાપત્રીનું પુરસ્ચણ થાય, જનમંગલ સ્તોત્ર સર્વમંગલ સ્તોત્રનું પુરસ્ચણ થાય, ભક્ત ચિંતામણી ગ્રંથનું પુરસ્ચણ થાય, અને આપણે તો દિવાળીએ હરિચરિતામૃત સાગરનું પુરસ્ચણ કરવા ધાર્યું છે. ધનાઢ્યોએ આ બધું કરાવવું તક સમજીને. સ્વધર્મ નિષ્ઠ અને ભગવાનના ભક્ત એવા જે બ્રાહ્મણ હોય તેની પાસે શાસ્ત્રોક્ત વિધિ જાણીને પૂજા કરાવવી, અને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા વધેલા પ્રસાદીરૂપ જે ચંદન પુષ્પો આદિ જે પદાર્થો છે તેને કરીને અન્ય દેવતાઓની અને પિતૃઓ તેમની પ્રેમથી પૂજા કરવી, ભગવાનના બીજા ભક્તો સંતોની પણ એ પ્રસાદીના પુષ્પથી પૂજા કરવી, ચંદનથી પૂજા કરવી, અને શ્રી કૃષ્ણ ભગવાનને જે નૈવેદ્ય રહેવું હોય તેનું પ્રસાદીરૂપ જે અન્ન તેનાથી દેવતા અને પિતૃઓને નૈવેદ્ય રહેવું, તથા વિપુર તથા સાધુઓને પણ ખૂબ જ ભાવથી જમાડવાનું ત્રપત કરવા, આ રીતે મેં આપની આગળ પૂજન વિધિ કયો. લ્યો, તરપત કરવા એમ સમજે ને તમે, ધરવી દેવા. ખોપાળામાં આપણે હતા ત્યારે એકવાર 10 દિવસની ધૂન રાખી હતી, ને એ વખતે જે કોઈ ધૂન બોલવા આવે ને એના ઉપર અમે રાજી થઈને ખૂબ જમાડતા, 10-10 15-15 લાડુ જમતા, સમજ્યા? એમાં એક ભગત ખૂબ જમ્યા ને પછી ઓલી મારી માંડવી હતી ને ત્યાં બેઠેલો ને આવ્યા, મેં કીધું કેમ તરપત થયા, મને કે હું નહીં મારા ભાઈ થયા. મેં કીધું આ શું સમજ્યા, શું સમજ્યા તમે, તો કે સરપંચ થયા ને મારા ભાઈ થયા, કે અરે ભલા માણસ સરપંચ તો તરપત થયો ને એમ પૂછ્યું. આ રીતે 66મું તરંગ પૂરું થયું. હવે પૂર પહેલાનું તરંગ 67મું આવ્યા. આ તરંગમાં વંદન ભક્તિ, દાસત્વ ભક્તિ, સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિની વાત આવે છે. હવે 4 વિધિ એનું આમાં વર્ણન આવે છે, સમજાણો? પૂજન ભક્તિની વાત આ રીતે પૂરી કરી, કે આવું બધું કરવું, યજ્ઞ કરાવવાનું, પુરસ્ચણ કરાવવાનું, મંદિર કરાવવાનું, પ્રતિષ્ઠાઓ કરાવીને બ્રાહ્મણોને સાધુને જમાડવાન, વાઘા કરાવવાનું, પૂજા પ્રવાહ બાંધવા, એ બધું પૂજન ભક્તિમાં જે ધનાઢ્યો હોય એણે કરવું, સમજાણો? આમ પૂજન પ્રવાહની વાત કરી. સાક્ષાત પુરુષોત્તમ શ્રી હરિ પોતાની માતા પ્રેમવતીની આગળ હવે વંદન ભક્તિની વાત કહે છે. પવિત્ર વ્રતવાળા એવા હે પ્રેમવતી માતા, શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જે પુરુષો હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. લ્યો વંદન ભક્તિની વાત આવી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા એ વંદન ભક્તિ કહેવાય. હવે દંડવત કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે. જો એક બે પગ, બીજું અંગ બે હાથ, ત્રીજું અંગ બે ઢીસણ, ચોથું અંગ છાતી અને પાંચમું અંગ મસ્તક. આ પાંચ કાયિક અંગ છે જે ધરતી અડે. છઠ્ઠું અંગ દૃષ્ટિ, સાતમું અંગ વચન અને આઠમું અંગ મન. આ ત્રણ ભગવત સ્વરૂપને સ્પર્શે. એટલે આ પાંચ કાયિક અંગ ધરતીને સ્પર્શે. એવી રીતે જે ભગવાન આગળ આમ હોઈ જવું એને દંડવત કહેવાય. ટૂંકમાં દંડ એટલે લાકડી. લાકડી પડે એમ પ્રભુના પગમાં પડવું, આનું નામ દંડવત. દંડ એટલે લાકડીની જેમ ભગવાનને પ્રણામ કરવો એને દંડવત કહેવાય. હવે સાષ્ટાંગ એટલે અષ્ટ અંગ સહિત સાષ્ટાંગ. એટલે આઠ અંગે સહિત હોય ને સાષ્ટાંગ કહેવાય. તો આ રીતે જે ભગવાનને દંડવત કરવા એને વંદન ભક્તિ કહે છે. આમ ખાલી નહીં જસવાણ જસવાણ એ કંઈ વંદન ભક્તિ ન કહેવાય. સમજાણો, આ સલામ ભક્તિ કહેવાય એ નહીં. સમજાણો, આ લોકો કહે છે ને નમસ્તે પડો રસ્તે, અને માણા આમ હાથ જોડે, એ તો આખી રીત જુદી છે. આ દેશની માટીનો રિવાજ, મારા ભાઈ સમર્પણનો રિવાજ છે. હાથ જોડવામાં એકદમ નિર્વાણીપણું અને દાસપણું સમર્પણ ભાવ વ્યક્ત થાય છે. પણ વંદન ભક્તિની વાત જુદી છે. જે આપણા મુનિઓએ ઋષિઓએ અવતારોએ શાસ્ત્રોએ જે વાત કરી છે એ વંદન ભક્તિ છે. અને સાષ્ટાંગ વંદન એ તો ભાઈ બહુ જબરી વાત છે. લાકડી પડે એમ પડવું ભગવાનના પગમાં. તે ભગવાનમાં ચિત્ત અર્પણ કરીને ઓછામાં ઓછા પાંચ વાર કરવા, એટલે ઓછામાં ઓછા પાંચ દંડવટ કરવા એમ કહે છે, એને વંદન ભક્તિ કહેવાય. તેમજ ભગવાનની ભક્ત એવી જે સ્ત્રીઓ હોય તેને દિલમાં હેત રાખીને પંચાંગ પ્રણામ પાંચ વાર કરવા. બહેનોએ પંચાંગ પ્રણામ કરવા, એને અષ્ટાંગ નહીં, આઠ અંગવાળા નહીં, પાંચ અંગવાળા. એમને ત્રણ અંગ નથી એના વંદનમાં, બાદ કરી નાખવામાં આવ્યા. હવે એની રીત કહે છે, પાંચ અંગોની રીત એવી છે કે જમીન ઉપર બેસીને ઉમંગ સાથે બે હાથ અને બીજું મસ્તક, બસ આ બે કાયિક અંગો ધરતીને સ્પર્શે અને બાકી મન વચનને દ્રષ્ટિ પરમાત્માને સ્પર્શે. સમજ્યા, દ્રષ્ટિથી ભગવાનનું સ્વરૂપ જોવાય, મનથી ભગવાનનું ચિંતન થાય અને વચનથી ભગવાનની સ્તુતિ કરાય. અને હાથ અને માથું આમ ધરતી અડે. આને કહેવાય પંચાંગ પ્રણામ. એ બહેનોએ કરવા, પણ બહેનોએ અષ્ટાંગ દંડવટ કરવા નહીં. એટલે આ રીતે વંદનમાં આ દંડવટની બધી વ્યાખ્યાઓ આવી. સ્ત્રીઓએ અષ્ટાંગ પ્રણામ કરવા નહીં, મનમાં પ્રેમ લાવીને અકરૂણની જેમ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણ કમળોની રજ પોતાના અંગોમાં ચોટે તે રીતે આળોટવું. લ્યો, ભગવાનની ચરણ રજ પોતાના અંગોમાં ચોટે એ રીતે આળોટવા બાદ નહીં, પણ દંડવટ નહીં કરવાના. મનમાં હેત રાખીને પોતાના શિર ઉપર વારંવાર તે ચરણરજને ધારવી, તેને વંદન ભક્તિ કહેવાય. આ તો બધાને માટે આળોટો ચરણરજ માથે ધારવી, વારંવાર ધારવી, મૈયા દાદાની જેમ. ગોપાળાવાળા મૈયા દાદા આમ આમ ધોળીને કાંકરા માથે નાખ્યા જ ઘરે બેઠ બેઠા. સાધુ ગોપાળામાં પદીખણા ફરતા હોય ને, તે દાદા પદીખણામાં બેસી જાય. સાધુ નીકળે એટલે જ્યાં પગ મૂક્યો હોય ને આમ હાથ કરે, આમ કરીને પછી આમ સોંપડે, પાછા બે હમણાં હમણાં સમય વળી સાધુ નીકળે તેના પગલા જેટલા આમ કરીને આ સોંપડે. કઈ ભક્તિ કહેવાય? એ વંદન ભક્તિ. એ વંદન ભક્તિમાં આવ્યું. વંદન ભક્તિનું અંગ જબરું ભાઈ. અને હવે દાસત્વ ભક્તિનું વર્ણન કરે છે.
દાસપને કી ભક્તિ જ્યોતિ નકુ, દાસપને કી ભક્તિ જ્યોતિ નકુ, હે માત અબ કહત હે ઇનકુ, હે માત અબ કહત હે ઇનકુ, જીતને માન કહાવત તીતને, જીતને માન
सात दिन के
दूर से त्याग करना इनके,
दूर से त्याग करना इनके,
दास पने की भक्ति जो दिन को,
दास पने की भक्ति जो दिन को,
हे मात अब कहत हूँ इनको,
हे मात अब कहत है इनको,
कहत हूँ इनको, હે માતા હવે હું દાસપણાની ભક્તિ કહું છું. જેટલા પ્રકારના માન કહેવાતા હોય, બોલો કેટલા પ્રકારના માન કહેવાય? 5, 10, 15 માપ છે કાંઈ એનું? હમણે કાંઈક મેં વાંચ્યું કે આટલા પ્રકારના મચ્છર છે, કાંઈક કેટલા 3700 પ્રકારના, બોલો. મચ્છર જેવી એક ઝીણી જાય 3600 પ્રકારની હોય તો માન જેવી મોટી વાત તો કેટલા પ્રકારની હોય? હે હા, મચ્છરનું એક પાત્રીય ડ્રામા, હું મચ્છર છું, હું કરડીને રોગ ફેલાવું છું, જ્યાં ગંધવાડો કરતા હોય ત્યાં મને બહુ મજા આવે છે, એવું. એમ માન તો બહુ મોટી બલા છે. જેટલા પ્રકારના માન હોય, કહેવાતા હોય, એ બધાની વાત કરે છે. ભગવાનના ભક્તે તે બધાને તજી દેવા જોઈએ. ભાઈ એક બે પ્રકારે રાખી તું વાંધો તો કે ના, જેટલા પ્રકારના માન કહેવાતા હોય ને તમામ પ્રકારનો ત્યાગ કરો. લ્યો આ તબલામાં તમારે કેટલા પ્રકાર આવે, એ કહેવામાં કેટલા પ્રકાર આવે? તમે એમ કહો કે હું આટલા પ્રકારે તબલા નહીં વગાડું, આટલા પ્રકારે વગાડીશ તો એ કાંઈ તમે તબલાને ત્યાગ કર્યો કહેવાય? એ કાંઈ એક બે પ્રકારે માન રાખો તો કાંઈ માનનો ત્યાગ ન કર્યો કહેવાય. બધા પ્રકારે માનનો ત્યાગ કરો કહેશે. આવું કહે છે પછી દાસત્વ ભક્તિનો જન્મ થાય. ગુરુ છે હો ભાઈ, દાસપણાની રીતને અનુસારે ભગવાનનું દાસપણું કરવું, અર્થાત ભગવાનના દાસ થઈને રહેવું. જેમ દાસ પોતાના સ્વામીની સેવા સમયને અનુસારે કરે છે, તેમ ભક્ત પણ સમયને અનુસારે પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા અવશ્ય કરે, અને સ્વયં કરે, પોતે કરે. ઓર્ડર ન મારી દે, ચાલ રામો આરતી કર નાખ, અને શેઠાણી બેઠા બેઠા ઈંડોળ હિંચકે, આ કાંઈ દાસપણું કહેવાય? બોલો, અને રામુ આરતી કરે, જય કપિ બલવંતા. પોતે કરે અને સમય અનુસારે કરે તો મંગળ આરતી બપોરે કરે, એવું હાલતું છે? ભગવાનની જે જે સેવા હોય તે બધી યથાસમય તત્પરતાથી કરવી જોઈએ તો દાસપણું સાચું. શ્રી કૃષ્ણ ભગવાનને માટે જળ લાવવું, તે સમયોચિત લાવવું, પુષ્પો લાવવા, તુલસીપત્ર લાવવા, પોતે જાતે જઈને લઈ આવવા, બોલો દાસપણાની વાત જબરી આવી. ભગવાનની પૂજા માટે ચંદન પોતાના હાથથી ઘસીને તૈયાર કરવું, અમરીશ રાજાની જેમ, અને ભગવાનના થાળને માટે સ્વયં પવિત્ર થઈને રસોઈ કરવા પહેરી જવું, રહોડામાં પોતે રસોઈ કરવી, અને ભગવાનના થાળને માટે સ્વયં પવિત્ર થઈને રસોઈ તૈયાર કરવી, ઋતુ પ્રમાણે અને સમયે સમયે હાથ જોડીને વિનય સાથે સેવામાં તત્પર રહેવું, તૈયાર રહેવું, વીંજણા ચામર અને વસ્ત્ર આદિ વસ્તુ લઈને સેવામાં તત્પર રહેવું, સ્વયં વીંજણો લઈને પોતે પવન નાખવો, યોગેશ બાવાની જેમ. જોયું છે આપણે, શ્રી કૃષ્ણ ભગવાનને વીંજણાથી પવન વીંજવો. ચાય તેસી બળતા જો પાવે, અદભુત વાત છે. ચાય તેસી બળતા જો પાવે,
ચાય તેસી બળતા જો પાવે,
કૃષ્ણ સેવાહિત દાસ રહાવે,
કૃષ્ણ સેવાહિત દાસ રહાવે,
શ્રી કૃષ્ણ કે મંદિર તાકે,
શ્રી કૃષ્ણ કે મંદિર તાકે,
ચાય તેસે કામ હોય વાકે,
ચાય તેસે કામ હોય વાકે,
ચારુદેના લીપના પ્રજંતા,
ચારુદેના લીપના પ્રજંતા,
દાસ હોય કે કરત રહંતા,
દાસ હોય કે કરત રહંતા,
અનજલ ફલાદી કરી કે,
અનજલ ફલાદી કરી કે,
જીમી ઘટે તીમી મનમોદ ભરી કે,
જીમી ઘટે તીમી મનમોદ ભરી કે,
ચાહય તૈસી પડતા જો પાવે,
ચાહય તૈસી પડતા જો પાવે,
કૃષ્ણ સેવા હિત દાસ રહાવે,
કૃષ્ણ સેવા હિત દાસ રહાવે.
ગમે એવી મોટે ભાવે ને તોય ભગવાનની સેવા માટે તો દાસ જ રહેવું. લોકદ્રષ્ટિએ ગમે એટલા મહાન ગણાતા હોય પણ ભગવાન આગળ તો આપણે કંઈ જ નથી. માટે ભગવાનની મંદિરની ગમે તે સેવા હોય શોર્ટેજ પડવું, ત્યાં મોટે લેવી નહીં. અરે બાપા, વાળવું લીપવું પર્યંતની સેવા દાસ થઈને કરતા રહેવું. હવણી લઈને વાળવા માંડવું, લીપવા માંડવું, પટ લઈને બેસી જવું, સેવા કરવા, શાક સુધારવા, સમજ્યા, રસોઈ કરાવવા, સીધું જોવા. પણ મોટેપમાં ન આવી જવું. હા, મનમાં હરખ રાખીને અન્ન જળ અને ફળ આદિ કે કરીને જેમ ઘટે તેમ સેવા કરવી, જેમ ઘટે તેમ. માથે બેડું લઈને ભગવાનનું પાણી ભરવા જવું પડે ને ગામને કુવે નદીએ તોય જવું, ભગવાનના વાસણ માંજવા બેસી જવું, સોકડી રોહડું સાફ કરવા માંડવું, ગમે એવા મોટા થયા હોય તો આ બધું પટલીને થવું જોઈએ તો દાસ પણ સાચું. પછી ગાદી તક્યો શોભાવાનું મન રહે અને કાંઈક નીચી ટેલ કરવાનું થાય તો તરત જ રામુ યાદ આવે, કેમ ગયો રામુ, લે એ તમારાથી ન થાય, તમે ભગવાનના રામુ જ છો ને, હાથે સેવા કરો. આવું અદભુત છે. વૈષ્ણવાચાર્યોમાં અમે જોયું, આપણા કાલીબાગ મંદિરની બાજુમાં વૈષ્ણવ હવેલી છે ને, ત્યાં યોગેશ બાબા છે ને, એ વૈષ્ણવાચાર્ય છે. તો પણ ભગવાનને પંખો નાખે, ભગવાન માટે બધું પોતે કરે, બધું ભગવાનની આગળ બધા ઉત્સવના વસ્તુ પદાર્થ આ છે તે છે, ખેસ કેડે બાંધીને બધી સેવા કરે આખો દી. લ્યો, એમ ગમે એવા મોટા હોય તો એ ભગવાનનું વાળવું લીપવું બધું પોતે કરે, એ દાસત્વ ભક્તિ છે એવું ભગવાન માતાને સમજાવે છે. પોતામાં જે ગુણ હોય તેનું માન છોડી દઈને, પોતાની જે પદવીને સત્તાને મોટાઈ હોય એનું માન છોડી દઈને કોઈ ભગવાનના ભક્ત હોય તેમની સેવા પણ દાસ ભાવે પ્રેમથી કરવી, એનું નામ દાસ ભક્તિ છે. એટલે આપણે એમ કે ભગવાનની સેવા કરવાની વાત છે, આ તો ભગતની કરવાની વાત લાવ્યા, એટલું બધું નિર્માની પણ ક્યાંથી આવે, ભગવાન હોય બરોબર છે. રવજી દાદાની વાત પ્રમાણે ભગવાનનું બરોબર છે, પણ વાત તો ભગવાનના દાસની પાછી સેવા કરવાની, બધા ગુણનું બીજું ત્રીજું માન મેલીને, તો સાચી દાસત્વ ભક્તિ કહેવાય એમ કે છે. કેમ થશે આ પાર્ષદોને ને મુમુક્ષુ સાધકોથી તો થાય, પણ જરાક મોટા થઈ ગયા પછી ઓછું થાય એમ મનમાં એમ રે કે હવે આપણે કાંઈ એવા હાવ નાના ન ગણાય, એમ આપણે આપણી રીતે રહેવું જોઈએ મોટાએ, સમજાણું, એમ કરીને દાસપણું ખોઈ બેહે. એટલે આ ભાઈ, ભગવાનના દાસ ક્યારેય મટવું નહીં એટલું નહીં, પણ ભગવાનના સંતો ભક્તો નાય દાસ ક્યારેય મટવું નહીં, એમાં મજા નથી હો, ઈ માર્ગ હારો નહીં, દાસ રહેવામાં સારું છે. જેદી દાસ મટ્યા તેદી કઠણાઈ શરૂ થવાની છે, ઈ જ પડે પણ ચૂકી જવાય છે. જેના બહુ જાજા દાસ થઈ જાય ને એને પછી દાસ રહેવાનું બહુ ભારે પડી જાય છે. જેને દાસ ન હોય ને એને દાસ રહેવું ગમે, થોડાક એક બે દાસ હોય ત્યાં સુધી એને એમ થાય કે હવે હું દાસ જ છું ને, પણ બહુ ઝાઝા દાસ જેને થઈ જાય ને એનાથી એવું સ્વામિત્વ પ્રગટ થઈ જાય છે કે ન પૂછો વાત. અને એ સ્વામિત્વ પીડ્યું મૂકીને પછી દાસના દાસ થવાનું થાય ને તે ઇગલોટ્યું કે ઊંધો પડી જાય. એ મને તમે શું કીધું, કેવી વાત કરો છો, તમને જ કંઈ મારો મહિમા છે કે નહીં, હું કોણ છું એ જ વિચારો, મારે દાસના દાસ થવાનું, એ મારા ધર્મમાં છે, હું તો સ્વામી છું, સ્વામીને દાસના દાસ થવાનું, હેઠો બે સ્વામી એક ભગવાન જ છે, બાકી બધા દાસ જ છે ને, દાસના દાસ રહે ને તો હરખા રહેવાય, નહીતર ઉપાધિ પાછી આવે. કેટલી સરસ વાત આવી, લ્યો પોતામાં જે ગુણ હોય તેનું માન છોડી દઈને બોલો સત્તા મોટા પૂજાપાનું કે જે કાંઈ સેવકો પ્રાપ્ત થયા હોય કે સંપત્તિ પ્રાપ્ત થયું હોય એ બધાનું માન છોડી દઈને કોઈ ભગવાનના ભક્ત હોય તેમની સેવા પણ દાસ ભાવે પ્રેમથી કરવી, આનું નામ દાસત્વ ભક્તિ. અઘરી થોડી, હવે બહુ સરસ કહે છે,
ભગવાન કે ભક્ત કહાવત જીતના, ભગવાન કે ભક્ત કહાવત જીતના, આપસે અધિક માની કે તીતના, આપસે અધિક માની કે તીતના, નમસ્કાર કરત રહે તાકી, નમસ્કાર કરત રહે તાહી, દાસાનું દાસ ભાવ પૂર લાહી, દાસાનું દાસ ભાવ પૂર લાહી.
જેટલા ભગવાનના ભગત હોય તેમને પોતાના કરતા અધિક માનવા, જેટલા ભગવાનના ભક્તો હોય બધાય પોતાના કરતા અધિક માનવા, અધિક માનવા એટલું નહીં એને અધિક માનીને મનમાં દાસાનું દાસ ભાવના રાખીને, આ બધાયના દાસનો હું દાસ છું એવી ભાવના રાખીને તે ભક્તોને પણ નમસ્કાર કરવા, આનું નામ દાસત્વ ભક્તિ. ચીલા ચાલુમાં નહીં હો, રિવાજ છે એટલે કરવા પડે એટલે કરીએ એમ નહીં, પણ ભાવના દાસાનું દાસની પોતામાં રાખીને બધાને પોતાથી મોટા માનીને એમને નમસ્કાર કરવા, એમની સેવા કરવી, આ છે દાસ પણ. દાસત્વ ભક્તિ અઘરીશ બીજી ભક્તિ કરતા.
તામે કપટ છલ લેશ ન રખું, તામે કપટ છલ લેશ ન રખું, તબ સાચે તેહિ દાસ રહે, તબ સાચે તેહિ દાસ રહે.
હવે દાસની એક વ્યાખ્યા અજગજબની આવી, લેશ પણ કપટ છળ ન રાખે ત્યારે એનામાં દાસત્વ પણ વસે.
તામે કપટ છળ લેશ ન રખે, તામે કપટ છળ લેશ ન રખે, તબ સાચે તેહિ દાસ રહે, તબ સાચે તેહિ દાસ રહે. ભગવાન કે ભક્ત કહાવત જીતના, ભગવાન કે ભક્ત કહાવત જીતના, આપસે અધિક માની કે તીતના, આપસે અધિક માની કે તીતના.
કેટલી બધી મોટી વાત ભગવાન માતાને કરે છે, જેમાં લેશ માત્ર પણ છળ કપટ ન હોય ત્યારે તે ભગવાનનો સાચો દાસ કહેવાય, સાચો ભગત કહેવાય. કપટીને તો ભગત કે દાસ કહેવાય જ નહીં, એને તો કાઢી જ નાખ્યો કાંસલામાં જ. હાવ લ્યો, કપટી પોતાને હોશિયારમાં ને પણ દાસપણામાંથી ખહી જાય છે ઉડોય. હાવ આમ દાસ ભક્તિનું લક્ષણ અને દાસ ભગતનું પણ લક્ષણ આવ્યું, સમજાણું. પણ દાસ ભગત હોય એને આ વંદન ભક્તિ વાળાને ફળ હું મળે ઈ ન આવ્યું. પાછ્યવન ભક્તિ વાળાને, પૂજન ભક્તિ વાળાને ફળ હું મળે આવ્યું. આનું ફળ હું કહી દઉં તો, દાસ થાય ને એ સર્વથી ઊંચામાં ઊંચી પદવી પામે છે. એનું ફળ આ સૌથી વધારે ભગવાનની નજીક દાસત્વ ભક્તિવાળો જાય છે, અને સૌથી વધારે ભગવાનના ગુણો અને સામર્થ્ય જેનામાં જેટલું દાસત્વ પણ હોય છે ને એટલું એનામાં આવે છે. જેટલો દાસ એટલા એનામાં ભગવાન અવશ્ય વાસ કરીને રહે છે. આ દાસત્વપણાનું ફળ છે. આમ આપણે દાસત્વ ભક્તિ વિશે જાણ્યું. હવે સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ, બે ભક્તિ વિશે આપણે કાલે જાણીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.